बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् देव सर्वज्ञम् निर्ग्रंथो गुरु मंगलम् मंगलम् जिनाग्ना सम जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभो मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 8 मई 2011 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 573 मुंबई फागणवद 11 शुक्रवार संवत 1951 जन्म जरा मरण आदि दुखे करी समस्त संसार अशरण छे। सर्व प्रकारे जेने ते संसार नी आस्था तजी तेज आत्म स्वभाव ने पाम्या छे अने निर्भय थया छे। विचार विना ते स्थिति जीव ने प्राप्त थई शकती नथी अने संगना मोहे पराधीन एवा आ जीव ने विचार प्राप्त थवो दुर्लभ छे। आत्मस्वरूपना प्रणाम। पत्र पूरो थाय छे। अध्यात्मनु एक जबरदस्त सूत्र परम कृपाळु देवे अहीं मूक्यु छे। मोक्ष मार्गनी यात्रामां प्रवेश थवा माटे जीवने वैराग्य प्राप्त थवो जोईए। ज्यां सुधी वैराग्यनी भूमिका न बंधाय त्यां सुधी ए मुक्ति माटेनो प्रेम जागतो नथी अने प्रेम विना समर्पण पण जागतु नथी। त्यां सुधीनो त्याग ए पण मात्र औपचारिक त्याग ज होय छे। वैराग्यना आधार विनानो त्याग जीवमां बीजा अवगुणो मान कषाय वगैरे जुदा जुदा प्रेरे पोषे ए वैराग्य जीवने ए त्याग जीवने उपकारी न पण थाय। अने आ माटे वैराग्य माटे जैन मार्गमां सर्व तीर्थंकरोए 12 भावनाने मुख्य गणी छे। भावनाओ भाववाथी जीवमां वैराग्यनी भूमिका उत्पन्न थाय। ए 12 भावनाओने अध्यात्मनो पायो कीधो छे। कृपाळु देव तो त्यां सुधी लखे छे कि तीर्थंकरो पण आ भावनाओ भावीने सिद्धपदने पाम्या। તીર્થંકરો તો ચાર જ્ઞાનના ધણી છે. એ ભાવનાઓ આ ભાવી છે, 12 ભાવનાઓ જે છે, દ્વાદશ અનુપ્રેક્ષા પૂજ્ય કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે. આ 12 ભાવનાઓ સંસાર સંબંધી ભાવનાઓ છે, અનિત્ય ભાવના છે, અશરણ ભાવના છે, અસાર ભાવના છે, અસુચિ ભાવના છે. જીવ સંબંધી અનિત્ય ભાવના છે, અન્યત્વ એકત્વ, આશ્રવ સંવર નિર્જરા, અને ધર્મ બોધ અને બોધિ દુર્લભ. આ બધી ભાવનાઓ જીવ જ્યારે ભાવે વિચાર કરે તો જીવમાં અનંતકાળથી જે સંસારમાં એ રુચિપૂર્વક રસપૂર્વક પરિભ્રમણ કરી રહ્યો છે એના પ્રત્યે એને તીવ્ર વૈરાગ્ય આવે. જ્યાં સુધી એને સંસાર પ્રત્યેનો વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી એ સંસાર પ્રત્યેથી મુક્તિની ભાવના કેમ સંભવે? ખૂબ મનોવૈજ્ઞાનિક રીતે વિશુદ્ધ વિશ્લેષણ છે આ, 100% આ સાયન્ટિફિક કોઝ એન્ડ ઇફેક્ટ. જો વૈરાગ્યનું કોઝ નથી તો મુક્તિની ઇફેક્ટ આવે નહીં. સંસારનું સ્વરૂપ કેવું છે એ એક લીટીમાં કૃપાળુ દેવે આ ભાવના આપણને સમજાવી છે. જન્મ જરા મરણ આદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. આ સંસાર એટલે શું? તો કે ત્રણ પર્યાય અને ત્રણ અવસ્થામાં આ અનાદિનો અનંત એવો સમસ્ત સંસારનું સમીકરણ આવી ગયું. જન્મ જરા અને મરણ જેટલા દુઃખના અનંત પ્રકાર છે, કર્મના અનંત પ્રકાર છે, એમ દુઃખના પણ અનંત પ્રકાર છે. એ તમામ પ્રકારોને આ ત્રણ વિભાગમાં સમાવિષ્ટ કર્યા. જન્મના દુઃખ, જરાના દુઃખ અને મરણના દુઃખ. જન્મ, જીવને દેહ ધારણ કરવો, એ જ દુઃખની ઉત્પત્તિ થઈ. ભલે એનો જન્મદિવસ મનાવવો એટલો મનાવે, જેટલી વાર મનાવવો એટલો મનાવે, પણ દેહ ધારણ કરવાની અવસ્થા એ દુઃખદ અવસ્થા છે. દેહ છે એ જીવનું સ્વાભાવિક સ્વરૂપ નથી. એના પ્રત્યે મમતા જાગી જાય, મોહ જાગી જાય, આસક્તિ જાગી જાય, એનું મહાત્મ્ય આવે, એનો મહિમા આવે, આપણે વેદીએ બીજા વેદે એવો ભાવ થાય, આ બધા જ મોહના પરિણામો છે. ચર્ચા ગમે એટલી કરવી હોય એટલી કરો, જેટલા તર્ક લગાવો એટલે લગાવો, આમ છે ને તેમ છે ને, બીજાને કલ્યાણ કરે, બીજાના કલ્યાણ માટે તું જન્મો છો? વાત બહુ સ્પષ્ટ સમજવાની જરૂર છે. અધ્યાત્મની અંદર આવા લાગણી વેડા ન ચાલે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારની બહાનાબાજી, બચાવબાજી, દલીલબાજી એને અવકાશ જ નથી. એ રેખડા કરશે, કૈરા કરતું તારે. યુ મે વિન ઇન આર્ગ્યુમેન્ટ બટ યુ વિલ લૂઝ ધ કોઝ, નોબલ કોઝ. દેહ છે એ વેદનાની મૂર્તિ છે, કૃપાળુ દેવ. દેહ છે એ વેદનાની મૂર્તિ છે. આ દેહ થકી જીવને કંઈ પણ પ્રાપ્ત થાય, વેદના સિવાય કંઈ ન થાય. પણ ધર્મ પ્રાપ્ત થાય, મુક્તિ પ્રાપ્ત થાય, એ આત્માના બળથી થાય, દેહના બળથી ન થાય. એ દેહના બળની ઉપર જઈને જ્યારે આત્મબળ પ્રવર્તે ત્યારે એ પ્રાપ્ત થાય છે. તો દેહ જન્મ એ અનંત દુઃખનું કારણ છે. એમાં પછી નામ આવે, એની પ્રકૃતિઓ આવે, એનું ગોત્ર આવે, એનું સંઠાણ આવે, એના ક્ષેત્રો આવે, કયા ક્ષેત્રમાં દે, એનું ગોત્ર આવે, એના કુટુંબો આવે. એક જન્મની અંદર અનંત દુઃખોનું એના સમીકરણો જોડવા પડે. એક જન્મ નારકીમાં થયો, એક જન્મ તેરિયંચમાં થયો, એક જન્મ નિગોદમાં થયો, એક જન્મ દેવલોકમાં થયો, મનુષ્યમાં થયો. જ્યાં જ્યાં થયો ત્યાં એ જન્મથી અનંત દુઃખની પરંપરાઓ સહજપણે પ્રાપ્ત થઈ જાય. કારણ કે દેહ દુઃખ આપવા સિવાય દેહની બીજું કોઈ દેહ પાસેની ઉપલબ્ધિ નથી. દેહ બાધાકારક થઈ શકે, દેહ દુઃખકારક થઈ શકે, દેહ સાતાકારક ન થાય. દેહ સ્વસ્થ હોય તો પણ જીવમાં અશાંતિ હોય કે ન હોય, અને ડોક્ટરને બતાવવા જઈએ આપણને ખૂબ અશાંતિ હોય, ડોક્ટર કે તમને તો કાંઈ નથી, ઓલ રિપોર્ટ્સ ક્લિયર, દેહમાં કાંઈ નથી, અશાંતિ છે, અજંપો છે, અસમાધિ છે, અસેના છે. જો આત્મા વિષમ છે તો બધું જ દુઃખદાયક છે. કૃપાળુદેવ કહે છે, દુખિયાના પ્રદર્શનમાં અમારું સ્થાન સિરમોર છે. અમને કોઈ શરીર સંબંધી દુઃખ નથી અને પર પદાર્થ સંબંધી પણ નથી, પણ જો આત્મા વિષમ છે તો સર્વ દુઃખરૂપ જ છે. સાતા અસાતા, સુખ સમાધિ, આ આત્માના ગુણો છે. જન્મની અંદર અનંત દુઃખોનો સમાવેશ જ્ઞાનીઓ કરે. વિસ્તારથી જેમ આપણે વિચાર કરીએ તેમ આપણને સમજાતું જાય કે જન્મની સાથે દુઃખ જ જોડાયેલું છે, એક રૂપમાં અથવા બીજા રૂપમાં, વ્યક્તપણે અથવા અવ્યક્તપણે. જેમ જ્ઞાનીઓ કહે કે એક આ દેહ છે તે 2.5 કરોડ રોગના માટેનું ઉત્પત્તિનું સંભાવ્ય સ્થાન છે. તો એનો મતલબ શું થયો કે આની પોટેન્શિયાલિટી શેની છે? રોગની. આની પોટેન્શિયાલિટી, આનું સંભાવ્ય, આની શક્તિ, આની ક્ષમતા એ રોગની છે, અસાતાની છે. આમાંથી ક્યારે શાંતિ સમાધિ જન્મી શકે નહીં. તરતમ્યતા એ કઈ ગતિમાં છે, કયા ગોત્રમાં છે, એ આખી પ્રકૃતિ છે. કર્મની 158, એમાં સૌથી વધારે 110 પ્રકૃતિ માત્ર શરીરની છે, નામરૂપની. એમાં અનેક વસ્તુઓ આવે છે. કૃપાળુ દેવની વાત બધી સંક્ષિપ્ત છે, સંક્ષેપમાં છે. જન્મ, જરા કહેતા વ્યાધિઓ, જરા કહેતા વ્યાધિઓ, અશાતા વેદનીય કર્મ, તમામ પ્રકારના રોગ, તમામ પ્રકારની વ્યાધિઓ, વ્યથાઓ, પીડાઓ, આ બધી જરામાં સમાવેશ થાય. કઈ રોગ નથી, કઈ રોગ નથી, અને છતાં માત્ર ઉંમર એ પીડાનું કારણ છે, વ્યથાનું કારણ છે. ખાય છે, પીએ છે, બધું જ છે, શું વાંધો છે? દીકરા છે, વહુ છે, સમયસર તમને ચા પાણી, નાસ્તા પાણી બધું આપે છે, જે કયો રાંધી દે છે, છતાંય દુઃખ છે. અવસ્થા એ દુઃખનું કારણ છે. જરા એટલે જર્જરિત, શરીરનો આ સ્વભાવ છે, એ જર્જરિત થાય છે, એ વૃદ્ધિ થાય ત્યાં સુધી વાલું લાગે છે. પણ એ જર્જરિત થાય, શીર્ણ થાય, જીર્ણ થાય, એટલે એ જ દુઃખદાયક થાય છે. દુઃખ કોઈ બીજું નથી, અવસ્થા વધી રહી છે. શરીરના અંગ ઉપાંગો હવે પોતાની શક્તિ ગુમાવી રહ્યા છે. એને પગ છે, 10 કિલોમીટર ચાલનારા પગ 10 ઢગલા પણ ચાલી શકતા નથી. એને હાથ છે, આખી ચોખાની ગુણ ઉપાડીને હિલો આવતો તો હવે 1 કિલો શાક લઈને આવી શકાય એમ નથી. હાથ નથી બદલાયા, એનું માપ સાઈઝ નથી બદલાણી, ઇનાઈ છે, બધું જ છે. એક એક અંગની ક્યાં વાત કરવી, શું કરવું? માત્ર એટલું જ છે કે જે અંગ યુવાનીનું હતું એ અંગ હવે વૃદ્ધાવસ્થાનું, એ અંગ, એ અવસ્થા, એ જીર્ણ શીર્ણ અવસ્થા પૌદ્ગલિક છે. ભેળા મળવું ને વિખરાવું, સડન અને પડણ, આ એનો સ્વભાવ છે. શરીરના પરમાણુઓ પોતાનો શક્તિનો ગુણ ગુમાવી રહ્યા છે, એનું બળ ક્ષીણતાને ભજતું જાય છે. દિન પ્રતિદિન હવે તો આંખની દ્રષ્ટિ ઝાંખપ આવતી જાય છે, સાંભળવામાં હવે જરા ઓછપ આવતી જાય છે, બોલવામાં થોથવાતા જઈએ છીએ અને ચાલવામાં ઊભા રહેવામાં લડથડી જઈએ છીએ. આ શરીરની જરા છે, બધા જ રોગોનું મૂળ આ શરીરના અંગ પ્રત્યંગ અને ઉપાંગ છે. રોગ થાય ક્યાં? શરીરની બહાર થાય. રોગ કહીએ એ થાય ક્યાં? શરીરમાં થાય. ગામમાં ગમે એટલો ગંદવાડો હોય, વાતાવરણમાં ગમે તેટલી પ્રદૂષણ હોય, પણ રોગ ક્યાં થાય? આ શરીર જરા છે. જ્ઞાનીઓએ કહ્યું છે, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, દેહ ભાવમાં છું ત્યાં સુધી અનંત દોષનું ભાજન છું, અનંત રોગનું ભાજન છું, અનંત દુઃખનું ભાજન છું, અનંત વ્યથા, અનંત પીડા, અનંત કષ્ટ આ દેહ છે ત્યાં સુધી છે. દેહ રહિત થયા છે એને આ એકય ફોર્મ્યુલા લાગુ પડતી નથી, તો છૂટી ગયા. જેને દેહ ધારણ કરવા પણું નથી એને આ જગતનું કેટલું વિજ્ઞાન લાગુ પડતું જ નથી. હવે એને એની સાથે કઈ સંબંધ નથી. જરા અવસ્થા એ પોતે જ એક રોગ છે અને મૃત્યુ. જીવનભર સુધી કેટલું કેટલું મિથ્યા કલ્પનાઓથી નિર્માણ કર્યું, કેટલી બધી વૃદ્ધિ કરી, એક્સટેન્શન એક્સપાન્શન, પોતાના કુટુંબ, સંતાન, સ્વજન, પરિજન, પરિવાર આ વધાર્યો, સમૃદ્ધિ, પછી ઘરની રાચ રચાલા સંપત્તિ આ બધું વધાર્યું, અને આમ જોતો જાય પોતે કે શૂન્યમાંથી સૃષ્ટિ ઊભી કરી કેવો હર્યો ભર્યો પોતાનો સંસાર બનાવ્યો. અને એ સંસારમાં જ્યારે ખાટલે પડે અને એમાં જો ડોક્ટર કહે કે બહુ આશા રાખવી, રૂપિયો જેદી જેવું ભાન થયું કે રૂપિયો ખોટો છે, તેદી તું ખોટો કે તારું શરીર ખોટું છે, ત્યારથી જે એની વેદના શરૂ થાય શેની, કે એ અત્યાર સુધી આ શરીરમાં મમત્વ કરીને સંસાર સાથેના અનુબંધને એટલા બધા બાંધ્યા. બાળક હતો ત્યારે ક્યાં બંધાયો હતો? સંસારના અનુબંધથી, સંસારના સંગ પ્રસંગથી. બાળક હતો તો કાંઈ નહીં, છોકરાઓને તો પોતાની મૂલ્યવાન વસ્તુ જાય તો જાણે કાંઈ રમતા હોય, કોઈ થી નથી મળ્યા. અને તું જેમ જેમ મોટો થયો, ડાયો થયો, વિચારશીલ થયો, તેમ તેમ નાની નાની ચીજથી બંધાતો ગયો. અને હવે એ ખબર પડે કે આનો છોડવાનો વારો આવી ગયો છે, એ સહન થતું નથી. મૃત્યુ જેવું એ કઈ દુઃખ નથી, કેમ કે બધું ઇટ ઇઝ માય પ્રોડક્શન, ઇટ ઇઝ માય ક્રિએશન. આ ભાવ એટલો બધો જગત પ્રત્યે છે, આખી દુનિયા પ્રત્યે મહત્વનો, એટલું પોતે પોતાનું સર્જિત કરેલો મર્યાદિત સંસાર છે ને એના પ્રત્યેનું મહત્વ બહુ પ્રબળ હોય છે. મારો દીકરો ને મારું ઘર ને મારો પરિવાર ને મારો ધંધો ને આ બધું મેં કર્યું, એટલો બધો જોડાયેલો છે અહંભાવથી, એને દુનિયા લૂંટાઈ જાય એની ચિંતા નથી, પણ પોતાનું થોડું જાય તો એની વ્યથાનો કોઈ પાર નથી. આ મમત્વના બંધ આ જન્મને કારણે થયા, દેહને કારણે થયા. સૌથી વધારે દુઃખ આવીને ઉભાર્યા કે બધી જ વસ્તુ છે, એ વસ્તુ નથી જતી, જાય છે કોણ? હું. જો વસ્તુ ચોરાય તો તેમ તે કે જે કાલ હવારે બીજી આવશે, એક શ્રદ્ધા આવે. કોઈ પણ વસ્તુ જતી નથી, પોતાની માલિકીનું જે કઈ સામ્રાજ્ય છે એમને એમ છે, પણ ભીતી શેની આવી હવે? આ નહીં છૂટે પણ હું છૂટી જઈશ. અરે ગજબ છે, આ બધું મેં કર્યું અને મારે છોડવું પડશે. અને પૂરેપૂરું ખ્યાલ છે કે કઈ વસ્તુ સાથે આવવાની નથી. આંગળીમાં પહેરેલી વીંટી કાઢી લ્યો. બહુ ભાવ છે મને તો ચેન પહેરવાનો, એ કાઢી લે. અને કદાચ બહુ સમૃદ્ધિ હોય અને દાંતના બધા રૂટ કેનાલ કરાવવામાં હોનું પુરાવ્યું હોય, અને જો કોઈનું ધ્યાન જાય કે હોનાના ભાવ અત્યારે કેટલા છે ખબર છે ને તમને, આ ડોહો લઈ જશે, કાંઈ વળશે નહીં. એ પણ આંખ, ત્યારે આંખના ડોક્ટરને ન બોલાવે, નેત્રદાન ન કરે, દંત દાન કરવું છે એટલા માટે હોનું કાઢી લેવું છે. દાંતના ડોક્ટરને બોલાવો, પકડ લઈને આવે, કાઢી નાખે. આ ક્યાંય રેવાયું નથી. સંસારની નરી વાસ્તવિકતા, જન્મ જરા મરણાદી દુઃખે કરી સમસ્ત સંસાર અસરણ છે. હમણાં કેટલું સરસ પદ સાંભળ્યું, આખું જગ પરાયું લાગતું, શરણાગતનો નથી કોઈ આધાર. જો કેટલું રહસ્ય મૂક્યું છે પદની અંદર, કે આ જગતમાં શરણાગતનો કોઈ આધાર નથી. પ્રભુ, જેટલી જેટલી શોધખોળ થઈ છે, જેટલા જેટલા પદાર્થો છે જગતની અંદર, ભલે અનંતા પદાર્થો રહ્યા અને એમાં મારી માલિકી પણ થઈ ગઈ, પણ એના ઉપર ડિપેન્ડ થવા જેવું નથી. આઈ કેન નોટ બેંક અપોન ઇટ. સંસારની કોઈ પણ અવસ્થા, કોઈ પણ સંબંધ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંયોગ, કોઈ પણ સંબંધ, એના ઉપર શરણ મળી શકે એવું નથી. સંસાર અશરણ છે એ નિતાંત સત્ય છે. આ ભાવના છે બીજી. પેલી અનિત્ય છે, સંસાર અનિત્ય છે. બીજી ભાવના જ્ઞાનીઓ કે છે, સંસાર અનિત્ય છે પણ જેટલો નિત્ય છે એટલો અશરણભૂત છે. શરણ ન આપી શકે સંસાર, જેટલો છે એટલો પણ શરણ આપી શકે નહીં. જીવને શરણ ન આપી શકે. શરણ તો એક જ, અર્યંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવડી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામિ. સંસારમાં શરણ તો એક જ છે, આ પરમાત્માનું, ધર્મનું, મુક્તાત્માઓનું, સિદ્ધોનું, અર્યંતોનું. એ શરણ આપી શકે, એનું શરણ જીવને મળે તો જીવને શાંતિ મળે, સુખ મળે, સમાધિ મળે, અનાકૂળતા મળે. પણ સંસારના પદાર્થો કોઈ શરણભૂત થઈ શકે એમ નથી. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી, તે જ આત્મ સ્વભાવને પામ્યા છે અને નિર્ભય થયા છે. એક વાક્યની અંદર આખા પરમાર્થ માર્ગનો જેને કઈ નિચોડ. સર્વ પ્રકારે જેણે તે સંસારની, કયો સંસાર? જે અશરણભૂત છે તે સમસ્ત સંસાર અશરણ છે. તે સંસારની આસ્થા તજી, તે જ આત્મ સ્વભાવને પામ્યા છે અને નિર્ભય થયા છે. કોણ સાહેબ આત્મ સ્વભાવને પામે છે? જેણે સંસારની આસ્થા તજી દીધી છે. શું આસ્થા હતી? કે આ સંસારનું કોઈ પણ સ્વરૂપ મને સહાયભૂત છે, સહારાભૂત છે, શરણભૂત છે, આશ્રયભૂત છે. આ આસ્થાના જુદા જુદા પ્રકાર, પછી જેવું જ્ઞાનની તારતમ્યતા. પણ જેણે આ તજી દીધી છે કે ના, સંસાર કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ રૂપમાં જીવને શરણભૂત નથી, કારણ સમસ્ત સંસાર એ પર છે, એના પદાર્થો પણ પર છે અને જળ છે. જળ પદાર્થ કદી ચૈતન્યના આશ્રયભૂત થઈ શકે નહીં. સાદો સીધો નિયમ પકડી લેવાય. આપણે કહીએ કે ગમે તેવું આપણે સંબંધ છે તો પારકો ઈ પારકો, વાત પૂરી થઈ ગઈ, ચર્ચાનો વિષય જ નથી. એમ આખો સંસાર અનંત કાળથી સેવ્યો છે, ઉપાસ્યો છે, તો પણ હજુ સંસાર પોતાનો થયો નથી. થઈ શકે એવી કોઈ વ્યવસ્થા? આ એનું મૂળ સ્વરૂપ આજ સુધી જીવને ધ્યાનમાં નથી આવ્યું, એટલે હજી થોડી ઘણી આસ્થા છે. આસ્થા એટલે શ્રદ્ધા, અંદરની ઊંડી, ઊંડે ઊંડે પણ થોડીક શ્રદ્ધા હોય ને એને આસ્થા કહે છે. કંઈક એ શ્રદ્ધાથી ઉતરતું કદમ છે આસ્થાનું. હજી કંઈક છે, કંઈક આશા એ જીવ જીવે ને જેની સાથે, જેનો આધાર આસ્થાનો આધાર આશા છે. કંઈક ચમત્કાર થશે, કંઈક ફેરફાર થશે, ભગવાન કંઈક મારી હામું જોશે. અરે, તારી હામું જોવા માટે ભગવાન નવરો? એ તારી હામું જોવાનો વિકલ્પ કરે તો એનું ભગવાન પણ જાય, તેનું ઈશ્વર પણ જાય. નો રીએ ભાઈ. અને તને આવી ક્યાંક શ્રદ્ધા? નાના, ગમે તેની પછી એમાં એ આપણે બેઠા બેઠા આવી આપણી મિથ્યા માન્યતા એમ કઈ, ના ના, કૃપાળુ દેવ તો કંઈક કરશે ને. બોલો લ્યો, હવે આને ક્યાંય ન હોય તો કોને કોને આપણે નકામાં ફસાવીએ છીએ આપણા સંસારમાં? આમાં કૃપાળુ દેવ ક્યાં આવ્યા? જે પુરુષે એના સંસારનો સમસ્ત નાશ કરવા માટે જેનું જીવન છે ને આપણે ઓળખીએ છીએ, કે કૃપાળુ દેવને કેવી રીતે ઓળખી, સંસાર વધારનાર તરીકે કે સંસારનો ક્ષય કરનાર તરીકે? હવે એની ઓળખાણી છે, છતાં શું કે એ બધું કરશો? આપણે ધોપી દીધું છે એને, હવે એને એને પોતાનું હોપી દીધું, કરતા નહોતા એ તો, અને હવે તારું બધું પછેડી એ બાંધશે એમને. આસ્થા લાલચ સાથેની, પ્રલોભન સાથેની, સ્વાર્થ સાથેની ઊંડી ઊંડી શ્રદ્ધા કોઈના ચમત્કારમાં, કોઈની એવી શક્તિમાં, કોઈ ગુરુ, કોઈ દેવ બસ કોક દી કંઈક કરશે ને, આમ સંસારની અંદરની એની આસ્થા છે. સ્વતત્વની આસ્થા નથી. મારું સુખ મારા સ્વભાવમાં છે એ શ્રદ્ધા છે. સંકિત, સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા. દેહ ને આત્મા ભિન્ન છે અને આત્માનું સુખ આત્મામાં જ છે, આત્માનો ધર્મ આત્મામાં જ છે. આત્માને જેથી શાંતિ મળી શકે તેથી આત્માથી જ મળશે. આત્માને જેથી સમાધિ મળશે ત્યારે આત્મા થકી જ મળશે. બધી જ આસ્થાઓ જ્યારે તૂટી જશે, ભાંગીને ભૂક્કો થઈ જશે, એટલે વાસ્તવિકતાનું ભાન થશે, તે દિવસે એને પોતાની સમાધિ સુખ, પોતાનું આત્મ સુખ અનુભવમાં આવશે. અને આ અવસ્થાને અહીંયા તો જૈન દર્શનમાં સીધી સાદી વાત, સમ્યક દર્શન. સમ્યક દર્શન જેને થયું હોય, સંકિત એટલે સંકિતરૂપ શ્રદ્ધા જેને આત્મ તત્વની થઈ હોય, આ તાત્વિક શ્રદ્ધા છે, એને ક્યારેય સંસારના કોઈ સ્વરૂપ પ્રત્યે આવી આસ્થા રહે નહીં કે સુખને માટે આવું કંઈક થાય, આવો કોઈ ચમત્કાર થાય, આવી કંઈક ઘટના ઘટે અને મારું બધું હરખું થઈ જાય. જીવ અનંત કાળથી આવી મિથ્યા આસ્થામાં પરિભ્રમણ ચાલુ રાખે છે. પરમાર્થમાં આવ્યા પછી પણ જીવ પોતાના પુરુષાર્થને મંદ કરે છે. કારણ જે પોતાના લૌકિક સુખની કામનાઓ છે એ કામનાઓની સફળતા માટે એ જાણે અજાણે પણ પરમાર્થ માર્ગમાં આ વિતરાગ પરમાત્માને નિર્ગ્રંથ ગુરુની સાથે જોડાઈ જાય છે. જે ભાવ એના તરફ ઘટે નહીં, મિથ્યા છે, ખોટો છે, એની આસાધના છે. ગુરુ નિર્ગ્રંથ છે. ગુરુ સાથે લૌકિક કલ્યાણની ભાવના સાથે જોડાયેલો જીવ એ પછી એના પુરુષાર્થમાં મંદ થઈ જાય છે, કારણ કે આસ્થા જાગે છે, લાલચ જાગે છે, લોભ જાગે છે, સ્વાર્થ જાગે છે કે એ મારું કલ્યાણ કરશે, એ બધું કરશે, એની પાસે ઘણી શક્તિ છે, એ ધારે તો આમ કરે, એની કૃપા હોય તો આમ થઈ જાય, એની કૃપા હોય તો આપણો સંસાર સારો થાય કે આપણો સંસાર ભસ્મીભૂત થાય, એ હોય શું થાય? જીવને મુશ્કેલી પરમાર્થ માર્ગમાં વધી જાય છે, ખોટા આલંબનમાં જીવ ચડી જાય છે, અને એને કારણે એનો પુરુષાર્થ પહેલા હતો એના કરતા એને આવા મળી જાય ને આવી ખોટી આસ્થા થઈ જાય ત્યારે એનો પુરુષાર્થ નબળો પડી જાય છે. બહુ સમજવા જેવી વાત છે. પરમાર્થ માર્ગની અંદર આ મોહિનીનું સ્વરૂપ છે, કૃપાળુદેવે બહુ સરસ કહ્યું છે, આ મોહિનીનું સ્વરૂપ જીવે વારંવાર વિચારવા જેવું છે, બહુ રહસ્યભૂત છે. આ મોહિનીએ તો ભલભલા જ્ઞાનીઓને, યોગીઓને, તપસ્વીઓને અને ધ્યાનીઓને પાડ્યા છે, પરવાળમાં પછડાટ કરી અને એને મુસ્કેટાટ એના પાસમાં બાંધ્યા છે. કેમ? જ્ઞાની, ધ્યાની, તપસ્વી, યોગી એને પાડ્યા મોહિનીએ. આ મોહિનીનું સ્વરૂપ એવું છે, વિપર્યાસ કરી દેશે, પોતાના પુરુષાર્થમાં અલ્પતા લાવી દેશે, પોતાની દ્રષ્ટિમાં વિપર્યાસ લાવી દેશે, અને જોઈશી એને સુખનું સ્વરૂપ સંસારિક જ છે. હજી એને સુખની ધારણા તો બધી સંસારિક. દેહની જ્યાં સુધી ભાવના પ્રબળ છે ત્યાં સુધી સુખની ભાવના દેહ આધારિત કે બીજું કંઈ, હજુ દેહભાવ મંદ થયો નથી, દેહભાવ ક્ષીણ થયો નથી, દેહભાવ નબળો પાડ્યો નથી. અને જરા વધારે વિશ્લેષણ કરીને જોજો કે ધર્મમાં આગળ વધનારાનો દેહભાવ પ્રબળ થતો જાય છે. કોઈ દી માર્ક કરીએ આપણે, આપણે એમ થાય કે અધ્યાત્મની યાત્રા શરૂ કરી છે તો દેહની કેટલી ચિંતા શરૂ થઈ ગઈ. એક સામાન્ય માથું દુખતું તો 10 જણને ઉભા રાખી દે, એ નિગ્લેક્ટ નથી કરતા. આપણને એના અવલંબન થાય તો આપણું શું થાય? આખી વાતને જો પકડાયની તત્વથી, આસ્થા શું છે અને સમ્યક દર્શનરૂપ શ્રદ્ધા શું છે, આસ્થામાં કોઈને કોઈ પ્રકારની એસણા રહેલી છે જીવની. જ્ઞાની કહે છે કે જીવને સંસાર પ્રત્યે આસ્થા છે, એ રોજ બોલે કે આ સંસારથી તો ત્રાસી ગયા છીએ હવે, પણ કોઈ દી છોડે નહીં. શું કામ? એમાં એને આસ્થા છે કે આજ નહીં તો કાલ દિવસ બદલાશે, કાળ બદલાશે, સુખના દિવસો થશે, સોનાનો સૂરજ રોજ જુએ સોનાનો ઉગ્યો કે નહીં, પણ 45 ડિગ્રી છે, 46 થાય કાળ ઝાડ બારી નાખશે, તને હોનું હોના ટેકાણે રહી જશે, હળગી જઈશ. તો જીવને આસ્થા છે સંસાર પ્રત્યે, એકવાર આસ્થા નિર્મૂળ થઈ જાય તો કે કોઈ કાળે આ સંસારમાં સપને પણ સુખ નથી. સંસારમાં આપણે પદમાં ગાઈએ છીએ, સપનામાં પણ સુખ સંસારમાં મળી શકે નહીં. આવી એને આત્માની શ્રદ્ધા, સમ્યક દર્શન એને આ સંકેતનું એક સ્વરૂપ છે કે સુખ આત્મામાં છે, દેહમાં નહીં, શરીરમાં નહીં, સંસારમાં નહીં. તો મીરાની ભક્તિ સમજાય કે સંસાર ખારો લાગે છે, તો કૃપાળુદેવનું જીવન સમજાય કે સંસાર કારાગ્રહ જેવો લાગે છે. ક્યારે છૂટીએ, ક્યારે છૂટીએ એવી આરતી નિરંતર રહ્યા કરે છે. કૃપાળુદેવ લખે છે કે સમયે સમયે અમને આવી આરતી, એટલે દુઃખના પરિણામ કે હવે આ ઉપાધિમાંથી ક્યારે છૂટી. ઉપાધિમાં પાછું કઈ દુઃખ નથી, વેપારમાં કઈ નબળો છે વેપાર એવું કઈ નથી, પૈસા નથી મળતા એવું નથી, નુકસાની થાય છે એવું નથી, બધું જ સરસ છે, અનુકૂળતા છે બધી, પણ આ સંસારની અનુકૂળતા છે, એ અનુકૂળતા મારા આત્મહિત માટે ઉપયોગી નથી. અને માટે સંસાર તરફની એની આસ્થા બિલકુલ છોડવી. જ્યારે સંકિત પ્રગટે, આત્માની શ્રદ્ધા પ્રગટે, સત્પુરુષની શ્રદ્ધા પ્રગટે, તે જ સમયે એને સંસારની આસ્થા ખતમ થવી જોઈએ. આ તો સંસારની આસ્થા યાવત રહે અને મને સંકિત થાય, શક્ય નથી ભાઈ. તું બે વસ્તુ વિચારે છે કે મારો સંસાર પણ હર્યો ભર્યો રહે, આ અમારી વાડી લીલી રહેવી જોઈએ. તારો સંસાર ભસ્મીભૂત થયા વિના પરમાર્થ માર્ગના નંદનવનમાં તારાથી પ્રવેશ થઈ શકશે નહીં. જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મ સ્વભાવને પામ્યા છે અને નિર્ભય થયા છે. આત્મ સ્વભાવને પામ્યા છે, કોણ પામ્યા છે એનું સ્વરૂપ એક લીટીમાં સમજાઈ ગયું કે એને સંસાર પ્રત્યે લેશ માત્ર પણ આસ્થા નથી. સંસાર પ્રત્યે એને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, સમાધિ જોઈએ છે, આ સંસારમાંથી મળશે એવી આસ્થા લેશ માત્ર નથી. એટલે કૃપાળુદેવે લખ્યું કે સંસારમાં અભોગી જેવા, અવ્યવસાયી જેવા આ મહાવીર ને ઋષભદેવ એ બધાએ પણ સંસારની લાત મારીને નીકળી ગયા. બધા કોઈ આસ્થા જ નથી એને. ગમે તેટલું સમજાવો કે ભાઈ વ્યો ને મેલમાં તમને શું વાંધો છે, સામાયિક કરજો, તમને કોઈ વિક્ષેપ નહીં કરે, બે ચોકીદાર બેહાડી દેશું, તમારા કૌશકમાં કોઈ વાંધો નહીં આવે. પણ ઋષભદેવાદી તીર્થંકરો જે સંસાર તરફ પીઠ ફેરવીને ચાલી નીકળ્યા, કૃપાળુદેવની ભાષા છે, પીઠ ફેરવીને ચાલી નીકળ્યા આવા ધુરંધરો, તો એ સંસારમાં આ જીવ પામર જીવ કઈ અપેક્ષાએ એમાંથી પોતાનું કલ્યાણ કરી શકશે? એમાં રહીને સર્વસંગ પરિત્યાગનો જે કન્સેપ્ટ જેને કહીએ, એ જૈન દર્શન સિવાય આટલો સ્પષ્ટ ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે. સંન્યાસની વધારેમાં વધારે કલ્પના થઈ છે, ઋષિપણાની કલ્પના થઈ છે, પણ ત્યાં પણ સંસારનું સ્વરૂપ એક યા બીજા સ્વરૂપમાં તો છે. ક્યાંક આયુધો છે, ક્યાંક સ્ત્રીનો સંઘ છે, ક્યાંક કુટુંબનો સંઘ છે, ક્યાંક પરિગ્રહ છે, ક્યાંક પદ પદવી છે, ક્યાંક સત્કાર પૂજા છે, આ બધા વિપરીત છે. જૈન દર્શનમાં જ્યારે સર્વસંગ પરિત્યાગ મૂક્યો અને એ સર્વસંગ પરિત્યાગ જ્યારે તીર્થંકરના માધ્યમથી અને તીર્થંકરની પરંપરાએ જે કંઈ નિર્ગ્રંથની પરંપરા છે એનાથી સમજાય, આપણી આજની લૂઝ પરંપરાથી ન સમજાય. એટલી અદભુત વાત કે સંસારમાં લેશ માત્ર આસ્થા નથી આ નિર્ગ્રંથોને. એ અવસ્થાને પરમ કૃપાળદેવ સર્વસંગ પરિત્યાગની અવસ્થાને વર્ણવતા કહે છે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચારશું કવ મહત્પુરુષને પંથ. જો મહત્પુરુષના પંથની પરંપરાથી તમે વિચાર કરો જૈન દર્શનના નિર્ગ્રંથ માર્ગનો અને વૈરાગ્યને ત્યાગનો, સાધુતાનો, સંસારની આસ્થા સાથે જોડાયેલા વળગેલા, એનાથી માર્ગનું દર્શન ન થાય. વિરક્તિ શું છે એ સમજમાં ન આવે. કોઈ પણ જાતનો સંબંધ નથી, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, તો એમાં કુટુંબના સંબંધ ક્યાં આવ્યા? અને અહીંયા તો 25-25 વર્ષ સુધી ઘર છોડ્યા પછી કુટુંબ નથી છોડતા. એ વંશ પરંપરા તો એ જ ભાવ, એ જ જાગૃત છે, એ હજી ગયો નથી. ક્યાં જઈને ઉભા રહીશું? તે જ આત્મ સ્વભાવને પામ્યા છે. કોણ પામ્યું છે આત્મ સ્વભાવને? ઓળખાણ કરવી છે કે આત્મ સ્વભાવને પામેલા પુરુષોના આશ્રય થકી જ આ જીવ આત્મ સ્વભાવને પ્રાપ્ત કરે. જાગેલો જ જગાડે, પામેલો જ પમાડે. કોણ પામ્યા છે? કે જેણે તે સમસ્ત સંસારની આસ્થાને તજી દીધી છે તે જ પામ્યા છે અને નિર્ભય થયા છે. કેવો ભય એને! આ બધી સુરક્ષાના સાધનો છે આપણા બધા. સંસારના પ્રકલ્પોને ચાલુ રાખવા વૈરાગ્યની અંદર એ સુરક્ષા છે, એ નિર્ભયતા નથી. કેટલો ભયભીત છે કોઈ સાધુ પોતાના માટે મકાનનો બુક ફ્લેટ બુક કરાવે તો શું થાય? એ એનામાં અભયતાની લાગણી છે કે ભયની? આ બધા ભયના સ્થાન છે. અને જૈન માર્ગ પેલો અભય થવાનો છે. નમો જીણાણમ જીય ભયાણમ. વાહ જીનેશ્વર, તને અમે નમસ્કાર એટલા માટે કરીએ છીએ, સાત પ્રકારના ભય. અરે આ લોકનો શું પરલોકનો ભય તને નથી? તીર્થંકરની આપણે સ્તવના કરીએ, સ્તુતિ કરીએ અને નિર્ભયતા ન ગાઈએ. આ બધા ભયના સાધનો રાખી મૂક્યા છે, સુરક્ષિત છે, એની સાથેના અનુબંધ એમનેમ છે. તો એની અંદર પોતાનું ટ્રસ્ટીપણું રાખે તો શું થાય? અધિકાર રાખ્યો છે. આ પર પદાર્થ છે, ત્યાગ્ય છે, વાત ત્યાગ નહીં કરવી છે, પણ એની સાથેની આસ્થાનો દોર હજુ તૂટ્યો નથી. તો એ આત્મસ્વભાવને પામ્યા કેવી રીતે? કેવું? શબ્દોથી? એને નિર્ગ્રંથ કેવી રીતે કહેવું? કે એની ગ્રંથિઓ છૂટી ગઈ છે, અભ્યંતર અને બાહ્ય. અને બાહ્ય ગ્રંથિઓની અંદર દસ પ્રકારના, ચૌદ પ્રકારના પરિગ્રહ, અને અભ્યંતર ગ્રંથિની અંદર બધી પ્રકારના કસાયો, 25 પ્રકારના. આ નિર્ગ્રંથતાનો અર્થ વ્યાખ્યા શું કરવી? એટલા બધા મૂળ માર્ગથી દૂર વયા જઈએ છીએ આપણે, એટલા બધા દૂર વયા જઈએ છીએ કે મૂળ માર્ગનું સ્મરણ નથી, ને સંસાર માર્ગ એ જ પરમાર્થ માર્ગ બનાવી દેવો. નિર્ભય થયા છે. સરસ વાત મૂકી છે, વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી. કર વિચાર તો પામ. અદભુત સૂત્ર છે શ્રીમદ રાજચંદ્રજીને જેને ઓળખવા હોય. અને આ કાળની અંદર આ પુરુષના આશ્રયે તત્વની સાથે જોડાવું હોય તો એક જ સૂત્રને આપ્યું છે કે આત્માનું આવું અગમ્ય સ્વરૂપ છે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કેટલું કેવું, પણ કર વિચાર તો પામ. આ બધી સ્થિતિ જે અમારાથી કહી શકાતી નથી એ તું પામી શકીશ. શરત એટલી જ, તું વિચાર કર. જે અમારાથી કહી શકાતી નથી તે તું પામી શકીશ. કર વિચાર તો પામ. જાણ નથી કીધું, કર વિચાર તો જાણ એમ નથી કીધું, કર વિચાર તો પામ. માર્ગ પામવાનો છે. પામી શકાય, પણ વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી. આ સ્થિતિ વિચાર વિના ન થાય. ગાંધીને કહ્યું કે આ સંસારમાં તમને અવિચારપણાને લીધે જ સંસારમાં તમારી સ્થિતિ છે, પરિભ્રમણ છે. જો આ સંસારના પદાર્થોનો કિંચિત માત્ર પણ વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયા વિના રહે નહીં. બેરિસ્ટરને કીધું. હજી બે પત્ર થયા, 573 ની આપણી આ વાત છે. અવિચારે કરીને આ સંસારમાં આપણી સ્થિતિ છે તો આ વાત આપણે સ્વીકારવા તૈયાર નથી કે આપણે એને અવિચારી. કારણ કે જીવને એમ છે કે મારા જેવો વિચારવાન તો કોઈ નથી. ભલ ભલાને ભૂ પાઈ દઉં, પણ અવિચારી છે. સંસારમાં એ પાવરફુલ છે, પણ એ વિપર્યાસ છે. સંસારમાં પાવરફુલ છે અને કોઈ પહોંચે નહીં, પરંતુ જ્યાં પરમાર્થની વાત છે ત્યાં અવિચારી છે. બંધનમાં બંધાયેલો છે, સંસારની આસ્થામાં જોડાયેલો છે, અવિચારીપણું છે. તો એ અવિચારનું લક્ષણ છે. અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. જો ઝાઝા શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, એક લીટી સમજાય ને, માત્ર આટલું પરિણમન થાય ભગવાનના બોધનું. એ કહે છે કે સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. આ વિચારની દુર્લભતાની વાત આવા ગ્રંથ સિવાય ક્યાંય મળે નહીં. બધે કંઈક વિચાર તો સામાન્ય જીવ માત્ર વિચાર કરે, ગાંડોય વિચાર કરે. અહીંયા કે છે વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. કયો વિચાર? સુવિચાર. સુવિચારનું એ શું લક્ષ્ય છે? જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થયે પામે પદ નિર્વાણ. અરે એવી સુવિચાર પ્રાપ્ત થાય કે જેમાં નિજ જ્ઞાન પ્રગટે, વિચારના બળથી નિજ જ્ઞાન પ્રગટે, જે અનાદિથી એનાથી રહિત થયો છે. અને જે જ્ઞાને એ જ્ઞાનની સત્તા કેટલી, એ જ્ઞાનની શક્તિ કેટલી, એ જ્ઞાનની ક્ષમતા કેટલી, જ્ઞાનનું સામર્થ્ય કેટલું નિજ જ્ઞાનનું, જે જ્ઞાને ક્ષય મોહ. આ મોહને ભલભલા અમે વ્રત તપ જપ અનુષ્ઠાન બધા કર્યા પણ મોહ કોઈ દી તૂટી શક્યો નહીં. વ સાધન બાર અનંત કયો. જ્ઞાન વિના આ મોહની તીક્ષ્ણતાનું બંધન તૂટે નહીં. હું ઉપવાસ કરી શકું પણ સ્વાદ પ્રત્યેનો મોહ મારો તૂટે એવી ખાતરી ખરી? એમ વિષયોના અંદર ગમે તેટલા નિયમ પ્રતિજ્ઞા કરી લઉં પણ એ પાછું જ્યારે પૂરું થાય મારું પછખાણ, ત્યારે એના પ્રત્યે મોહજન્ય જે લાલાયિતતા છે, વાસના છે, તૃષ્ણા છે, એનો અંત થઈ જ જાય એવું ખરું? કેટલી અઠાઈ કરવાથી મારી આહાર લોલુપતા, સ્વાદ લોલુપતા નાશ થાય, આવું ક્યાંય ગણિત છે? કેટલા ઉપવાસ કરવા મારે, કેટલી સામાયિક કરવાથી આ જીવને સમતા ભાવ પ્રાપ્ત થાય? ક્યાંય. તો એ સુવિચારણા, નિજ જ્ઞાન સિવાય સંસારના આ જે અજ્ઞાન જનિત જે બંધના કારણો છે, આશ્રવ છે, એનું મૂળ શું છે? અજ્ઞાન. કર્મનું મૂળ અજ્ઞાન છે. કર્મમાંથી રહિત થયા વિના, સર્વ કર્મનો નાશ વિના જીવની મુક્તિ નથી. અને જ્ઞાન વિના આ કર્મ સ્થિતિને ટાળી શકાય નહીં. જ્ઞાનના અભાવમાં બાકીના બધા સાધનો છે, કર્મને ટાળી શકાશે, બંધને ટાળી શકાશે, બંધને રોકી શકાશે. તો આ જ્ઞાન વિના નથી. આ જ્ઞાન પ્રગટાવનાર તત્વ કયું? આ બધા સાધનો? તો કે ના, સુવિચારણા, તારો પોતાનો વિચાર અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કરવાથી વિચાર ઉત્પન્ન થાય છે. યથાર્થ ગ્રહણ, સ્વાધ્યાય, પછી પરિવર્તન, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, વિનિયોગ, પાંચ પ્રકારના સ્વાધ્યાયના સ્વરૂપ. કે આ સત્પુરુષના વચનો, સદબોધ, એનું વાંચવું અથવા શ્રવણ કરવું, મનન કરવું, ચિંતન કરવું, નિધિધ્યાસન કરવું, અનુપ્રેક્ષા કરવી, એનું ધ્યાન કરવું અને એનો વિનિયોગ કરવો. જ્યાં સંદેહ પડે, સમજાય નહીં, તો અધિક જે કંઈ દશા પ્રાપ્ત જીવોની પાસે જઈ અને સ્પષ્ટતા મેળવવી, નિશંક થવું, સમ્યક દર્શનનો પહેલો ગુણ છે, લક્ષણ છે નિશંકતા. નિશંક થવું એટલે ત્યાં વિનિયોગ શબ્દ મૂક્યો છે કે જેમ જેમ સત્સંગની અંદર આ સતનો વિનિયોગ થાય. એક વાત રજૂ થાય, કોઈને એ વાત ન પકડાય, કોઈ ભૂમિકા એ, તો એની પાછી સંદેહ રજૂ થાય, આશંકા એને કહે છે. આખી આત્મસિદ્ધિમાં આશંકાના આધાર ઉપર જ્ઞાનનો પ્રકાશ છે. પણ આશંકા કરનાર જિજ્ઞાસુ જોઈએ. સાચી જિજ્ઞાસા, સતની જિજ્ઞાસામાંથી જ સત નિપજે છે. જિજ્ઞાસા ન હોય ને પૂછવાની આવડત હોય, જિજ્ઞાસા ન હોય જાણવાની, પૂછવાની આવડત હોય હોશિયાર હોય, ટાળી દેવા જઈને એવો પ્રશ્ન પૂછું ને કે મૂંઝાઈ મરે. મૂંઝાનારો તો નહીં મૂંઝાઈ મરે, પણ તું આખો ક્લાસ થઈ બેસ. ઓમની અંદર સંગના મોહે પરાધીન એવા જીવને વિચાર, આ વિચારથી જ સ્થિતિ પ્રાપ્ત થાય. પણ આ જીવને વિચાર પ્રાપ્ત ન થવાનું કારણ શું, એ વાત એક જ મૂકી છે. સંગના મોહે પરાધીન, આ સ્થિતિ સમજવા જેવી છે. વિચાર પ્રાપ્ત થતો નથી, પ્રાપ્ત થવો દુર્લભ છે, થતો નથી એમ તો નથી લખ્યું, દુર્લભ છે. સંગનો મોહ જ્યાં સુધી છે, જ્યાં સુધી જીવમાં સંગીપણાના ભાવ છે, તો અપૂર્વ અવસર ગાશે પણ એને સમજાશે નહીં કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને આ સંગનો મોહ પણ ન જોઈએ. ઈચ્છાપદના પત્રને સમજી શકાય, મારો શિષ્ય છે માટે મારો છે, ભક્તિનો કરતા છે માટે મારો છે, આ બધા સંગના મોહ છે, સંગના ચાળા છે. અને ત્યાં સુધી સ્વસ્થ વિચાર, આત્માનો બલિષ્ઠ વિચાર, એ પ્રાપ્ત થવો પણ દુર્લભ છે. સ્વના પરાક્રમ ઉપર, સ્વની અનુભૂતિ ઉપર, આત્માના સામર્થ્ય ઉપર, અને આત્મા સિદ્ધ સમાન છે, કોઈ વાતે અધૂરો નથી, ઉણો નથી, એની સત્તાની અંદર પરિપૂર્ણ છે. આવરણ છે એટલું જ છે, આવરણને ખસેડતો જાય, પણ આવરણમાં બીજા આવરણ ઉમેરતો ન જાય. સંગ છે એ આવરણ છે. સંગના મોહે પરાધીન, એટલા પ્રમાણમાં એની પરાધીનતા કીધી. જૈન દર્શનમાં સાધુ સ્વાધીન છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, એકાકી છે એવો, એકલો આવ્યો એકલો જવાનો, સંસાર ભાવના, અનંત કાળથી અનંત જન્મ મરણ આ જીવ એકલો કરે છે, એકલો જન્મે છે, અનેક ક્ષેત્રોમાં, અનેક યોનિમાં, અનેક ગતિમાં, અનંત કાળ સુધી એમને એમ રહે છે. ક્યાંક નિગોદમાં રહ્યો, ક્યાંક તિર્યંચમાં ગયો, ક્યાંક નારકીમાં રહ્યો, એકલો સુખ દુઃખ ભોગવતો આવે છે, કર્મ છોડતો જાય છે, બાંધતો જાય છે, છોડતો જાય છે, બાંધતો જાય છે, આખી એની યાત્રા એકાકી છે. અને છતાં અત્યારે એ સંગમાં મોહ છે. અનંત કાળનો એનો અનુભવ અને વર્તમાન એનું જીવન, તો સંગમાં વધારે મોહિત છે, સંગમાં વધારે પરાધીન છે. કુટુંબનો સંગ હોય, પરિવારનો હોય, સંતાનોનો હોય, કે સંબંધોનો હોય, કે દુનિયાદારીનો હોય, કે શિષ્ય પરિવારનો હોય, સંગથી પરાધીનતા છે. અંશ કેટલો એ ડિગ્રી ઓછી વધતી ભરે, પણ મૂળ તત્વ તો સાથે જ છે. એને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. 574, આ 573 પૂરો કરીએ, 74ની એક લીટી એની સાથે જ જોડાયેલી છે. મુંબઈ ફાગણ 1951. બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ જરા મરણ કોના છે, કે જે તૃષ્ણા રાખે છે તેના જન્મ જરા મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. પત્ર સમાપ્ત થાય છે. સૂત્ર આપી દીધું પરાધીનપણાનું. આ જન્મ જરા મરણાદી દુઃખની અંદર એની જે આસ્થા છે એનું આ મૂળ આપી દીધું કે ભાઈ આ બધાનું કારણ છે, આ નિર્બળતાનું આપણી, કે આપણી તૃષ્ણા છે. આ બળતરા હજી ઓછી નથી, લૌકિક છે, સાંસારિક છે, સંબંધ સંબંધી છે, સ્વસંબંધી નથી. એને મોક્ષની તૃષ્ણા નથી, પ્રશસ્તિની છે. બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. કેટલો સરસ સિદ્ધાંત, સાદી વાત ને, કે ભાઈ જેમ બને તેમ તું શું કર, તૃષ્ણા ઓછી કર એટલે આજે કઈ સંસારની આસ્થા છે ને તારી તૂટતી જાય, અને એ તૂટશે તો તમે વિચાર થવાનો અવકાશ ઉત્પન્ન થશે. જો વિચાર થવાનો અવકાશ ઉત્પન્ન થાય તો નિજ જ્ઞાન પ્રાપ્ત થયા વિના રહેશે નહીં, અને નિજ જ્ઞાન થાય તો મોહનો ક્ષય થયા વિના, મોહનો ક્ષય થાય એના કર્મ ટકી શકે નહીં. મોહનો ક્ષય તો મોક્ષની પ્રાપ્તિ, હિસાબ સીધો. મોહ અને મોક્ષ એકમાં હ અને બીજો ક્ષ, આ બે છેલ્લે છે કક્કામાં, હ અડક્ષ અને જ્ઞ. ભાઈ મોહ તો પડ્યો જ છે, પણ હ છે, હ કાઢી નાખ અને અહીંયા ક્ષ મૂકી દે. પણ મોહ હોય ત્યાં સુધી મોક્ષ થાય ખરો? સીધી વાત, ગણિત સીધું.
અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જીવને, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને.
આત્માનું મોક્ષ સ્વરૂપ છે, તું મોક્ષ સ્વરૂપ છો. અણુ માત્ર પણ રાગ જો અંદર હોય તો ત્યાં સુધી તું આગમ ધર ભલે ન હોય એમાં શું હતું, કઈ વાંધો નહીં, પણ મોક્ષ નથી. મોહ અને મોક્ષ બારમું ગુણસ્થાનક શું? ક્ષીણ મોહ. મોહ ક્ષીણ થઈ જાય, અસ્તિત્વ જ ન રહે, એટલે તેરમું ગુણસ્થાનક શું? મોક્ષ. દેહ છતાં નિર્વાણ, મોક્ષ તેરમું. કેવલ જ્ઞાન. માત્ર બાર અને તેર વચ્ચે શું પ્રક્રિયા બની? તો કે મોહ જે હતો એ ક્ષીણ થયો અને મોક્ષ પ્રગટ થયો. કેવલ જ્ઞાનનું જે સમયે પ્રગટવું એના આગલા સમયે મોહનું સદંતર ક્ષીણ થવું, સર્વથા મોહનો નાશ થવો. અલ્પ નાશ થાય એવું તો દસમા ગુણસ્થાનકે થાય સંપ્રાય મોહ, પણ ત્યાં સુધી હજી એને કેવળ જ્ઞાનની નજીક મૂકો નથી. પણ બારમા એ જ્યારે ક્ષીણ મોહ થાય, મોહના બધા જ દળિયા જાય, એટલે કેવળ જ્ઞાન પ્રગટ થયા વિના રહે નહીં. કૃપાળુ દેવે સરસ શબ્દ પ્રયોગ કર્યો છે કે બારમાના અંત સુધી અને તેરમાના પહેલા સમય સુધી, અરે બારમાના છેલ્લા સમય સુધી આ શ્રુત જ્ઞાનનું અવલંબન લેજે, કારણ કે મોહ ત્યાં સુધી ટળશે. માટે બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી. તૃષ્ણા એટલે આ આસ્થાનું વ્યક્ત સ્વરૂપ. સંસાર પ્રત્યે આસ્થા છે આપણી, એનું વ્યક્ત સ્વરૂપ તૃષ્ણા, કે આ કાંઈ નથી તો હજુ કાલ હવારે હરખું. આ તૃષ્ણાનું સ્વરૂપ. આપણને સમજે કે મરી ગયો છે હવે, કાંઈ વાતમાં માલ નથી, તો પણ હજી એને જીવવાની બળતરા તો, કે આ દવા ડોક્ટર લાવ્યા છે કદાચ સારું થઈ જાય, હું ઊભો થઈ. ભાઈ હવે કોઈ કાળે તું ઊભો થા એવી કોઈ શક્યતા, પણ એવું સ્પષ્ટ કહેવાય નહીં. વ્યવહાર ધર્મમાં વ્યવહારની વાત થાય કે ના ના કાલ હવારે સારું થઈ જશે, પણ બીજાને કહેવા માટે તારે સમજવું હોય તો તૃષ્ણાને ઓછી કરજે. સંસારની આસ્થા છોડી દેજે. હવે કોઈ ચમત્કાર થાય, કોઈ ગુરુ આવી જાય, કોઈ દેવ પ્રસન્ન થઈ જાય, કોઈ ઔષધ લાગુ પડી જાય, કોઈ સંસારમાંથી ડોક્ટરની શરણાગતિ પ્રાપ્ત થાય, કોઈ પદાર્થ આવીને મને બચાવી લે, મને શાંતિ આપે, મારું દુઃખ દૂર કરે, મારી વ્યથા ટળી જાય, આ બધી વાત, આ બધી તૃષ્ણા આસ્થા છે તને, એટલે આ તૃષ્ણા છે. બને એટલી ઓછી કરજે. જન્મ જરા મરણ કોના છે? કેવો સરસ શબ્દ મૂક્યો છે કે સમસ્ત સંસારનું સ્વરૂપ જન્મ જરા મરણાદિ દુઃખ. દુઃખ અનંત જાજુ નથી કેવું, માત્ર એટલું જ કેવું છે કે જેમાં જન્મ જરા ને મરણ છે, આ સ્થિતિ જેમાં છે એને સંસાર, અને જન્મ જરા ને મરણ જેમાં નથી એને મોક્ષ. જન્મવાનું નથી, જરા નથી અને મરવાનું નથી તો મોક્ષ છે. તો સંસાર એક બાજુ કીધો, એ સંસાર કે છે કે જન્મ જરા મરણ કોના છે? તો જવાબ લખ્યો છે કૃપાળુ દેવે કે જે તૃષ્ણા રાખે છે તેના જન્મ જરા મરણ છે. જે તૃષ્ણા રાખે છે તેના જન્મ જરા મરણ છે, એટલે કે સંસાર એને છે. તો સંસારનું મૂળ તૃષ્ણા છે, અને તૃષ્ણાની પાછળનું બળ ઓલી આસ્થા છે, છુપી. મને એની બહુ આસ્થા, આપણે એમ કહીને મને એની બહુ આસ્થા, એટલે કંઈક દૈવી ચમત્કાર કરી દેશે, કઈ ખરખું થઈ જશે, મને એની બહુ આસ્થા છે. આ તારી આસ્થા છે, દુઃખનું મૂળ છે. એ આ વખતે કદાચ કંઈક થઈ ગયું, કર્મના યોગે તારો શુભનો ઉદય થાય, થઈ ગયું કદાચ, પણ તારું જન્મ ટળ્યો નહીં. જન્મ જરા મરણ કોના છે? કે જે તૃષ્ણા રાખે છે તેના જન્મ જરા મરણ છે, અને જન્મ જરા મરણ એ સંસારનું સ્વરૂપ છે. અનંત દુઃખોનો સરવાળો જન્મ જરા અને મરણ. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. આ ક્રમ સમજાણો સાહેબ? આજ હું સાંભળું મેં, અને આજના જ મારું શું કલ્યાણ થાય? તો અમે ક્યાં તને કહીએ છીએ આજના જ થાય. આ કૃપાળુ દેવનો માર્ગ કે આજથી નક્કી કર કે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. આ સમજાય કે ન સમજાય? આ વાત બેસે કે ન બેસે? તો આમાં શું કરવાનું છે? શું? તો કે મિથ્યા માન્યતાનો છેદ ઉડાડવાનો છે, ખોટી આસ્થા ઉડાડી દેવાની. તૃષ્ણા ઓછી રાખજે, જે થવાનું હશે તે થશે. બસ આ વાત જો આવી જાય કે કર્મના આધારે બધું ચાલી રહ્યું છે, આ નાટક છે, સંસાર છે, નાટક છે, એના સંગ પ્રસંગ બધું નાટક છે, જેમ થવાનું હોય એમ જ થાય છે. આપણી મિથ્યા આસ્થા છે કે મેં કર્યું અને આ ઓલાને કારણે થયું, એણે આમ કર્યું તો થયું. કાંઈ નહીં, એ તારી એટલી ભવિતવ્યતા હતી તે પ્રકારે થતું આવે છે. તો તું તૃષ્ણા અંદર જોડીશમાં, કે તૃષ્ણા એટલે આમ થાય અને આમ ન થાય, આવો ભાવ. જે થવાનું છે એ તો થયા કરે છે, પણ એમાં પોતાની વચમાં દખલગીરી, શું આમ થાય અને આમ ન થાય, આ તૃષ્ણાનું સ્વરૂપ છે. એનું મૂળ ઓલી ખોટી આસ્થા છે સંસારમાં. આ આસ્થા જેની ગઈ આત્મસ્વભાવને પામ્યા છે, તૃષ્ણા કરતો નથી. અને આત્મસ્વભાવમાં તો કે છે કે કર્મ જવાના છે, હવે એનો જે ઉદય આવવાનો હશે આવશે, જે ભોગવાતો હશે ભોગવાશે, જે થવું હશે તે થશે. એણે તૃષ્ણા સાથેનો પોતાનો સેતુ અનુબંધ કાપી નાખ્યો. જ્ઞાની ભગવંત કહે છે કે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. આ તો સમજાય ને, પરમાર્થનો માર્ગ આ પ્રક્રિયા, કે ભાઈ જેમ બને તેમ ઓછી કરજે. તું કદાચ કરે છે, અનંત કાળથી કરે છે, સંસારથી જોડાયેલા છીએ આપણે જગતના જીવો. પણ હવે જ્ઞાની કહે છે કે જન્મ મરણ એના છે કે જેની તૃષ્ણા હજુ ગઈ નથી. હવે તું ઓછી કરતો જા તો તારા જન્મ જરા મરણ ઓછા થશે. આ વાત સીધી થઈ. જો તારે તારા અનંત જન્મો ટાળવા હોય, તારા અનંત જન્મો ટાળવા હોય, તો તું એક માર્ગ તને બતાવીએ છે કે તૃષ્ણાને ઓછી કરતો જા. જેની તૃષ્ણા ઓછી એના જન્મ મરણ ઓછા. કોના? તો જેની તૃષ્ણા વધારે એના જન્મ મરણ વધારે. હવે જો તારે જન્મ મરણથી મુક્ત થવું હોય તો તૃષ્ણાને બને ત્યાં સુધી ઓછી કરતા જવું. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ.